એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.
નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા સૌના જીવન સાથે જોડાયેલો છે, માનવ અધિકારો.
બરાબર. અને આ ચર્ચા માટે આપણી પાસે આધાર છે આંતરરાષ્ટ્રીય કાયદાના ખૂબ જાણીતા નિષ્ણાત એન્ડ્રુ ક્લાપહમના બે પુસ્તકોનો. એક છે હ્યુમન રાઇટ્સ અને બીજું, થોડું ટૂંકું, હ્યુમન રાઇટ્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
હા, અને આ પુસ્તકોનો સારાંશ આપણને માનવ અધિકારોની જે થોડી આમ કહીએ તો જટિલ દુનિયા છે એને સમજવામાં મદદ કરશે.
અને આ વિષય આજે આટલો બધો સુસંગત કેમ છે?
જુઓ, આપણે એક એવા સમયમાં છીએ જ્યાં દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે. વૈશ્વિકરણ, નવી ટેકનોલોજી, લોકોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું અને સામાજિક ન્યાય માટે લોકોનો અવાજ,
હા, એ બધું જ.
આ બધાની વચ્ચે આપણા અધિકારો શું છે, એ કેવી રીતે કામ કરે છે, એ સમજવું અત્યંત જરૂરી બની ગયું છે.
એટલે કે આ ખાલી ભણવાની વાતો નથી, પણ આપણી રોજિંદી જિંદગી સાથે સીધી જોડાયેલી બાબત છે. તો ચાલો આ મહત્વની ચર્ચા શરૂ કરીએ.
આપણી શરૂઆત લેખકથી કરીએ, પ્રોફેસર એન્ડ્રુ ક્લેપહેમ. આમ તો તેઓ જિનેવાની જાણીતી સંસ્થામાં આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રોફેસર છે,
પણ એમના વિશે એક ખાસ વાત છે જે મને બહુ રસપ્રદ લાગી.
કઈ વાત?
કે તેઓ માત્ર એકેડેમિક નથી, મતલબ ખાલી ભણાવતા જ નથી. એમણે તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન અને ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ આઈસીઆરસી જેવી સંસ્થાઓ સાથે ખરેખર ફિલ્ડમાં કામ કર્યું છે.
બિલકુલ. અને આ જ અનુભવ એમના લખાણમાં દેખાઈ આવે છે. એ માત્ર સિદ્ધાંતોની સૂકી વાતો નથી કરતા, પણ એ સિદ્ધાંતો જમીન પર કેવી રીતે ઉતરે છે, એમાં શું પડકારો આવે છે એની વાત બહુ સ્પષ્ટ રીતે કરે છે.
અને એમની ભાષા પણ જટિલ કાયદાકીય બાબતોને પણ સરળતાથી સમજાવે છે.
હા, એ એમની ખૂબી છે. અને બીજી એક મહત્વની વાત એ છે કે તેઓ માનવ અધિકારોને કોઈ પશ્ચિમી દેન નથી ગણતા.
હા, એ ટીકા તો ઘણીવાર થાય છે,
પણ ક્લેપહેમ કહે છે કે આ તો સતત વિકસતા સિદ્ધાંતો છે જે આખી દુનિયાને લાગુ પડે છે અને નવા જમાનાના પડકારો સામે, જેમ કે ટેકનોલોજી છે, પર્યાવરણ છે, એની સામે બદલાતા પણ રહે છે.
આ દ્રષ્ટિકોણ ખરેખર મહત્વનો છે. તો આ પુસ્તકોનો મુખ્ય સૂર શું છે, એ શું કહેવા માંગે છે?
ક્લેપહેમનું મૂળ કહેવું એમ છે કે માનવ અધિકારો હવે ખાલી ફિલોસોફી કે સારા વિચારો નથી રહ્યા, એ હવે આંતરરાષ્ટ્રીય કાયદાનો, સરકારો કેવી રીતે ચાલવી જોઈએ એનો અને સામાજિક ન્યાય માટેની લડાઈઓનો એક મજબૂત આધાર બની ગયા છે.
એટલે કે એક કાનૂની અને રાજકીય વાસ્તવિકતા છે.
ચોક્કસ. અને એક મોટો સવાલ પણ ઊભો કરે છે કે આજની આટલી જોડાયેલી દુનિયામાં જ્યાં દરેકની સંસ્કૃતિ અલગ છે, ત્યાં આ અધિકારો બધા માટે સરખા કેવી રીતે હોઈ શકે અને સાથે સાથે દરેક સંસ્કૃતિનું માન પણ કેવી રીતે જળવાય?
અને બીજો પેલો મુદ્દો, કાગળ પરના અધિકારો અને વાસ્તવિકતા વચ્ચેનો જે તફાવત છે,
હા, એ અંતર કેવી રીતે પૂરી શકાય? ક્લેપહેમનો પ્રયાસ આખી માનવ અધિકારની વ્યવસ્થાનો એક સ્પષ્ટ ચિતાર આપવાનો છે, એનો ઇતિહાસ, સંસ્થાઓ, પડકારો, બધું જ.
અને આ પુસ્તકો કોના માટે છે? શું ખાલી કાયદાના વિદ્યાર્થીઓ માટે?
ના ના, વિદ્યાર્થીઓ, વકીલો, નીતિ ઘડનારાઓ, સામાજિક કાર્યકર્તાઓ અને આપણા જેવા કોઈ પણ સામાન્ય નાગરિક જે સમજવા માંગે છે કે 21મી સદીમાં આ અધિકારો શું છે અને કેમ મહત્વના છે, એ બધા માટે છે.
આ પુસ્તકો આપણને એક સફર કરાવે છે ને, જૂના જમાનાના વિચારોથી લઈને આજની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સુધી.
બરાબર. એમાં નાગરિક અને રાજકીય અધિકારો, જેમ કે બોલવાની આઝાદી, એની વાત છે, તો સાથે સાથે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો, જેમ કે શિક્ષણ અને આરોગ્ય, એની પણ ચર્ચા છે.
અને લઘુમતીઓ અને આદિવાસીઓના અધિકારો જેવા સામૂહિક અધિકારોની પણ વાત છે.
એટલું જ નહીં, ડિજિટલ યુગના નવા પડકારો, પર્યાવરણ, સ્થળાંતર, આતંકવાદ, મોટી કંપનીઓની જવાબદારી, આ બધા મુદ્દાઓને પણ ક્લેપહેમ આવરી લે છે. અને એ સંતુલિત દ્રષ્ટિકોણ આપે છે, અધિકારોની શક્તિ પણ બતાવે છે અને એના અમલીકરણની મુશ્કેલીઓ પણ.
ચાલો હવે થોડું વધુ ઊંડાણમાં ઉતરીએ, અમુક મુખ્ય વિભાગો જોઈએ. પહેલો છે પાયો અને ઉત્પત્તિ. આ અધિકારો આવ્યા ક્યાંથી?
હા, ક્લેપહેમ સમજાવે છે કે ભલે આજનું આખું માળખું નવું લાગે, પણ મૂળ વિચાર તો ઘણો જૂનો છે, કે દરેક માણસનું ગૌરવ છે, એને અમુક હક્કો મળવા જોઈએ.
એના મૂળ ક્યાં જોવા મળે છે?
પ્રાચીન સંસ્કૃતિઓ, જુદા જુદા ધર્મો, જ્ઞાનયુગના ફિલોસોફરો, આ બધામાં એના અંશ દેખાય છે. પછી મેગ્ના કાર્ટા, અમેરિકન અને ફ્રેન્ચ ક્રાંતિના ઘોષણાપત્રો જેવા દસ્તાવેજોએ એને વધુ નક્કર રૂપ આપ્યું.
અહીં પેલી બે વિચારધારાઓની વાત આવે છે ને, કુદરતી કાયદો અને કાનૂની પ્રત્યક્ષવાદ.
હા, કુદરતી કાયદો, નેચરલ લો, માને છે કે અધિકારો જન્મજાત છે, કોઈ સરકારની દેન નથી. જ્યારે કાનૂની પ્રત્યક્ષવાદ, લીગલ પોઝિટિવિઝમ, કહે છે કે જે કાયદામાં લખ્યું છે એ જ અધિકાર. આજની વ્યવસ્થા આ બંનેમાંથી પ્રેરણા લે છે.
બીજો મહત્વનો વિભાગ છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પ્રણાલી. આ આખી સિસ્ટમ કેવી રીતે બની?
આ મુખ્યત્વે બીજા વિશ્વયુદ્ધ પછી 1945માં યુએન બન્યું ત્યારે આકાર પામી. 1948નું યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ એક સીમાચિહ્નરૂપ ઘટના હતી.
પણ એ તો શરૂઆતમાં કાયદાકીય રીતે બંધન કરતા નહોતું, ખરું ને?
ના, નહોતું. પણ એણે એક નૈતિક માળખું પૂરું પાડ્યું. પછી 1966માં બે મુખ્ય કાયદાકીય સંધિઓ આવી. એક નાગરિક અને રાજકીય અધિકારો માટે, ICCR, અને બીજી આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો માટે, ICESCR.
આ ત્રણે મળીને આંતરરાષ્ટ્રીય બિલ ઓફ રાઇટ્સ કહેવાય છે.
બરાબર. અને આનો મોટો પ્રભાવ એ પડ્યો કે હવે કોઈ દેશ એમ ના કહી શકે કે નાગરિકો સાથેનો વ્યવહાર એ એમની આંતરિક બાબત છે. એ આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય બન્યો.
આ સિવાય યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ અને પ્રાદેશિક વ્યવસ્થાઓ પણ છે, જેમ કે યુરોપિયન કોર્ટ.
હા, એ બધી આંતરરાષ્ટ્રીય પ્રણાલીનો જ ભાગ છે.
હવે વાત કરીએ નાગરિક અને રાજકીય અધિકારોની. આને પ્રથમ પેઢીના અધિકારો પણ કહે છે, નહીં?
હા, આમાં વાણી સ્વાતંત્ર્ય, સભા ભરવાની છૂટ, ધર્મ પાળવાની આઝાદી, રાજકારણમાં ભાગ લેવાનો અધિકાર, આ બધું આવે. અને સાથે ત્રાસ, ક્રૂર વ્યવહાર કે ખોટી રીતે ધરપકડ સામે રક્ષણ પણ.
આને નકારાત્મક અધિકારો કેમ કહે છે?
કારણ કે આ મોટા ભાગે રાજ્યને, એટલે કે સરકારને, અમુક કાર્યો કરતા રોકે છે. જેમ કે લોકોને બોલતા રોકવા નહીં, ખોટી રીતે જેલ ન પૂરવા નહીં, એટલે નકારાત્મક.
સમજાયું.
અને ક્લેપહમ એ પણ સ્પષ્ટ કરે છે કે અમુક અધિકારો, જેમ કે ત્રાસ સામે રક્ષણ, એ ક્યારેય સ્થગિત ના કરી શકાય, કટોકટીમાં પણ નહીં.
અને બીજા પ્રકારના અધિકારો છે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો. એને બીજી પેઢીના કહે છે.
હા, આમાં શિક્ષણનો અધિકાર, સ્વાસ્થ્યનો અધિકાર, રહેવા માટે ઘરનો અધિકાર, કામ કરવાનો અધિકાર, આ બધું આવે.
અને આ સકારાત્મક અધિકારો છે.
બરાબર. કારણ કે આ રાજ્ય પાસે, સરકાર પાસે સક્રિય રીતે કંઈક કરવાની અપેક્ષા રાખે છે. શાળાઓ ખોલો, હોસ્પિટલો બનાવો, રોજગારી માટે પ્રયાસ કરો.
ક્લેપહમ આ બંને પ્રકારના અધિકારોને સરખા જ મહત્વના ગણે છે, ખરું ને?
ચોક્કસ. તેઓ ભારપૂર્વક કહે છે કે આ અધિકારો અવિભાજ્ય છે, એક વિના બીજો અધૂરો છે. જેમ કે જો કોઈ વ્યક્તિ ભૂખ્યો અને નિરક્ષર હોય તો એના માટે મત આપવાનો અધિકાર કેટલો અર્થપૂર્ણ રહેશે?
સાચી વાત છે. અહીં પેલો ક્રમિક અનુભૂતિ, પ્રોગ્રેસિવ રિયલાઇઝેશનનો સિદ્ધાંત લાગુ પડે છે, એ શું છે?
હા, એ ખાસ કરીને આ બીજા પ્રકારના, એટલે કે આર્થિક સામાજિક અધિકારો માટે છે. એનો મતલબ એવો નથી કે સરકારો એને ટાળી શકે.
તો શું છે?
મતલબ કે દરેક દેશની આર્થિક ક્ષમતા અલગ અલગ હોય છે, એટલે સરકારોએ પોતાની પાસે ઉપલબ્ધ શ્રેષ્ઠ સાધનોનો ઉપયોગ કરીને સમય જતા આ અધિકારોને પૂરેપૂરા લાગુ કરવા માટે તાત્કાલિક અને નિષ્ઠાપૂર્વક પગલાં લેવાના છે.
એટલે પૈસા નથી કહીને બેસી ના જવાય.
ના, પ્રયત્ન તો કરવો જ પડે, એક યોજના બનાવવી પડે, ભલે ધીમે ધીમે, પણ એ દિશામાં આગળ વધવું પડે. જેમ કે શાળાઓની ગુણવત્તા સુધારવી, આરોગ્ય સેવાઓ વધુ લોકો સુધી પહોંચાડવી.
આ સિવાય સામૂહિક અને જૂથ અધિકારોની પણ વાત પુસ્તકોમાં છે, એ શું છે?
આ એવા અધિકારો છે જે કોઈ એક વ્યક્તિના નહીં પણ આખા સમૂહના હોય. દાખલા તરીકે લઘુમતી સમુદાયોને પોતાની સંસ્કૃતિ, ધર્મ, ભાષા જાળવવાનો અધિકાર.
અને સ્વદેશી લોકોના અધિકારો?
હા, સ્વદેશી કે આદિવાસી લોકોના તેમની જમીન, સંસાધનો અને પરંપરાઓ સાથેના સંબંધના અધિકારો. અને એક બહુ મહત્વનો અધિકાર છે, લોકોનો સ્વનિર્ણયનો અધિકાર.
આમાં વ્યક્તિ અને સમૂહ વચ્ચે સંતુલનનો પડકાર રહેતો હશે.
ચોક્કસ, એક નાજુક બાબત છે.
અને આ બધા અધિકારોના મૂળમાં છે ભેદભાવનો અભાવ અને સમાનતા. આ સિદ્ધાંત વિશે ક્લેપહેમ શું કહે છે?
તેઓ સ્પષ્ટ કરે છે કે સમાનતાનો અર્થ હંમેશા બધા સાથે એકસરખો વ્યવહાર કરવો એવો નથી થતો. એટલે કે જે જૂથો ઐતિહાસિક રીતે પાછળ રહી ગયા હોય અથવા જેમની સાથે અન્યાય થયો હોય તેમના માટે ક્યારેક વિશેષ પગલાં લેવા જરૂરી બને છે જેથી વાસ્તવિક સમાનતા સ્થાપિત થઈ શકે.
જેમ કે અનામત.
હા, એનું એક ઉદાહરણ ગણી શકાય. અને જાતિ, લિંગ, ધર્મ વગેરેના આધારે થતા ભેદભાવને રોકવા માટે તો ખાસ આંતરરાષ્ટ્રીય સંધિઓ પણ છે, જેમ કે CERD અને CEWA.
બધું બરાબર, પણ આ બધા અધિકારોનું અમલીકરણ અને જવાબદારી કોણ નક્કી કરે? જો કોઈ સરકાર જ ધ્યાન ના આપે તો?
આ બહુ અગત્યનો સવાલ છે, અને જવાબ એ છે કે કોઈ એક વિશ્વ અદાલત કે વિશ્વ પોલીસ નથી, પણ એક બહુ સ્તરીય, થોડી જટિલ વ્યવસ્થા છે.
એમાં શું શું આવે?
સૌથી પહેલા તો દરેક દેશની પોતાની ન્યાયપાલિકા અને રાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓ, પછી યુએનની સંસ્થાઓ છે, હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ, સંધિ સમિતિઓ, ટ્રીટી કમિટીઝ, સ્પેશિયલ રિપોર્ટર્સ,
યુરોપિયન કોર્ટ જેવી પ્રાદેશિક અદાલતો પણ છે, નહીં?
હા, અને એ તો બંધન કરતા ચુકાદા પણ આપી શકે છે. પછી ખૂબ ગંભીર ગુનાઓ માટે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ ICC છે, જે વ્યક્તિઓને જવાબદાર ઠેરવી શકે છે.
અને નાગરિક સમાજ સંસ્થાઓનો શું રોલ છે?
એમનો રોલ ખૂબ જ મોટો છે. આપણા દેશમાં અને દુનિયાભરમાં જે NGOs કામ કરે છે એ માહિતી ભેગી કરે છે, રિપોર્ટ બનાવે છે, સરકાર પર દબાણ લાવે છે, લોકોને જાગૃત કરે છે. આખી સિસ્ટમ આ બધાના ભેગા પ્રયાસથી ચાલે છે.
અને છેલ્લે, પુસ્તકો સમકાલીન પડકારોની પણ વાત કરે છે, આજની સમસ્યાઓ.
હા, જેમ કે આતંકવાદ સામે લડતી વખતે રાષ્ટ્રીય સુરક્ષા અને માનવ અધિકારો વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. જોકે ક્લેફહામ સ્પષ્ટ કહે છે કે અમુક મૂળભૂત અધિકારો ક્યારે સ્થગિત ના થઈ શકે.
બીજો મોટો પડકાર છે ડિજિટલ યુગનો, પ્રાઇવસી, ડેટા સુરક્ષા.
બરાબર, અને એક બહુ મહત્વનો અને વિકસતો મુદ્દો છે બિન રાજ્ય અભિનેતાઓ, નોન સ્ટેટ એક્ટર્સની જવાબદારીનો.
એટલે કે
મોટી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ, સશસ્ત્ર જૂથો, જે સરકાર નથી પણ લોકોના જીવન પર બહુ મોટી અસર પાડે છે, તેમના દ્વારા થતા માનવ અધિકાર ભંગ માટે તેમને કેવી રીતે જવાબદાર ગણવા?
આ દિશામાં કંઈ થયું છે?
હા, યુએનએ બિઝનેસ અને માનવ અધિકારો પરના માર્ગદર્શક સિદ્ધાંતો બહાર પાડ્યા છે. એ કહે છે કે કંપનીઓની પણ ફરજ છે કે તે માનવ અધિકારોનું સન્માન કરે. આ હજુ શરૂઆત છે, પણ મહત્વની દિશા છે.
આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે થોડા મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવવા હોય તો પહેલો મુદ્દો પેલો સાર્વત્રિકતા વિરુદ્ધ સાંસ્કૃતિક સાપેક્ષવાદનો લઈએ.
હા, ક્લેફહામનો સ્પષ્ટ મત છે કે મૂળભૂત માનવ અધિકારો જેમ કે ગૌરવ અને ન્યાયનો સિદ્ધાંત એ સાર્વત્રિક છે, બધાને લાગુ પડે છે.
પણ પછી સંસ્કૃતિનું શું?
એમનું કહેવું છે કે સાર્વત્રિકતાનો અર્થ એકરૂપતા નથી. અધિકારોનો અમલ સ્થાનિક સંસ્કૃતિ અને સંદર્ભને ધ્યાનમાં રાખીને થવો જોઈએ, પણ મૂળ સિદ્ધાંત સાથે સમાધાન નહીં. અને આપણા દેશની વિવિધ સંસ્કૃતિઓમાં પણ માનવ ગૌરવના મૂલ્યો તો છે જ.
બીજો એક મહત્વનો મુદ્દો છે નકારાત્મકથી સકારાત્મક અધિકારો તરફનો વિકાસ.
બરાબર, પહેલા ભાર ફક્ત રાજ્યના હસ્તક્ષેપથી મુક્તિ પર હતો, જેમ કે બોલવા દો, ભેડા થવા દો. પણ હવે એ સમજ વધી છે કે માનવ ગૌરવ માટે રાજ્યે સક્રિય રીતે કંઈક કરવું પણ પડશે. શિક્ષણ આપવું પડશે, આરોગ્ય સેવાઓ આપવી પડશે.
ભારતમાં ગરીબી, આરોગ્ય, શિક્ષણ જેવા મુદ્દાઓને અધિકાર આધારિત દૃષ્ટિકોણથી જોવાની વાત આનું જ ઉદાહરણ છે.
ચોક્કસ. ત્રીજો મુદ્દો છે રાજ્યની સાર્વભૌમકતા અને માનવ અધિકાર. આંતરરાષ્ટ્રીય કાયદો હવે રાજ્યની અમર્યાદ સત્તા પર થોડી મર્યાદા મૂકે છે.
એટલે કે રાજ્ય એમ ન કહી શકે કે આ મારી આંતરિક બાબત છે.
ગંભીર ઉલ્લંઘનોના કિસ્સામાં તો નહીં. રક્ષણ કરવાની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી ટુ પ્રોટેક્ટ જેવો સિદ્ધાંત પણ વિકસ્યો છે, જો કે એનો ઉપયોગ ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો છે.
ચોથો મુદ્દો લઈએ, માનવ અધિકાર અને સામાજિક ન્યાય.
હા, ક્લેફહામ કહે છે કે આ માત્ર કાયદો નથી પણ સામાજિક અને આર્થિક સમાનતા માટે લડવાનું એક સાધન છે. સ્થાનિક સ્તરે સામાજિક ચળવળો આ ભાષાનો ઉપયોગ કરીને વધુ અસરકારક બની શકે છે.
પાંચમો, ટેકનોલોજી અને નવા પડકારો. ડિજિટલ યુગમાં પ્રાઇવસી, ડેટા સુરક્ષા, AI આ બધા માટે જૂના સિદ્ધાંતો કેવી રીતે લાગુ કરવા એ મોટો સવાલ છે.
છઠ્ઠો, જે વારંવાર આવે છે, અમલીકરણનું મહત્વ. સારા કાયદા પૂરતા નથી, એને લાગુ કરવા માટે અસરકારક, સ્વતંત્ર અને પૂરતા સાધનોવાળી સંસ્થાઓ જોઈએ.
અને છેલ્લે સાતમો મહત્વનો સંદેશ, માનવ અધિકાર એક પ્રક્રિયા છે, પરિણામ નથી.
બિલકુલ, આ કોઈ એક દિવસમાં પૂરું થઈ જતું કામ નથી. આ એક સતત ચાલતી સામાજિક અને રાજકીય પ્રક્રિયા છે જેને સતત ધ્યાન અને અનુકૂલનની જરૂર છે.
ક્લેફહામના પુસ્તકોમાં અમુક વાક્યો એવા છે જે આખા વિચારનો સાર કહી દે છે.
હા, અમુક બહુ ધારધાર વાક્યો છે. દાખલા તરીકે એક વિચાર છે કે
માનવ અધિકારો પશ્ચિમી શોધ નથી, પરંતુ ગૌરવ અને ન્યાય માટે માનવતાની ઊંડી આકાંક્ષાઓ વ્યક્ત કરવાની સાર્વત્રિક ભાષા છે. આ સીધો પેલી સાંસ્કૃતિક સાપેક્ષવાદની દલીલમાં જવાબ છે.
બીજો એક બહુ સચોટ વિચાર, માનવ અધિકાર પ્રણાલીનું સાચું માપ તેની ઘોષણાઓની સુંદરતા નથી, પરંતુ સમાજના સૌથી સંવેદનશીલ સભ્યોને તે પૂરું પાડતું રક્ષણ છે.
વાહ, એટલે કે વાત તો પરિણામની છે, ખાલી શબ્દોની નહીં.
બરાબર, અને અમલીકરણની વાત પર જ. અધિકાર વગર ઉપાય એ અધિકાર નથી. સિસ્ટમની વાસ્તવિક કસોટી સુંદર રીતે લખાયેલા કરારોમાં નથી, પરંતુ જવાબદારીની સુલભ અને અસરકારક પદ્ધતિઓમાં છે.
આ બતાવે છે કે ન્યાય મેળવવાની વ્યવસ્થા કેટલી જરૂરી છે.
અને છેલ્લે એક ભવિષ્ય તરફ જોદો વિચાર, દરેક પેઢીએ પોતાના સમય માટે માનવ અધિકારોને ફરીથી શોધવા અને વ્યાખ્યાયિત કરવા જોઈએ, જ્યારે માનવ ગૌરવના તેના આવશ્યક મૂળ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ.
એટલે કે આ સ્થિર નથી, સમય સાથે બદલાતું રહે છે.
હા, નવા પડકારો મુજબ એને ઢાળવું પડે છે.
તો આ બધી ચર્ચાનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ, શું કરી શકીએ આપણે?
ઘણું બધું. પહેલું તો એક જાગૃત નાગરિક તરીકે આ સમજ આપણને આપણી આસપાસ શું ચાલી રહ્યું છે એ સમજવામાં મદદ કરે છે. સરકારની નીતિઓ, સ્થાનિક મુદ્દાઓ, એ બધાને આપણે અધિકારના ચશ્માથી જોઈ શકીએ.
અને જો ક્યાંય અન્યાય દેખાય તો
આપણે એને અધિકારની ભાષામાં રજૂ કરી શકીએ. જેમ કે અમારા વિસ્તારમાં શાળામાં પૂરતા શિક્ષકો નથી, જે શિક્ષણના અધિકારનો ભંગ છે. આ રીતે વાત કરવાથી એનું વજન વધે છે.
વ્યવસાયિક જીવનમાં પણ આ કામ લાગે.
ચોક્કસ, ભલે તમે બિઝનેસમાં હો, પત્રકાર હો, વકીલ, શિક્ષક, ડોક્ટર, કોઈ પણ ક્ષેત્રમાં તમારા કામમાં માનવ અધિકારોનું ધ્યાન રાખવાથી તે વધુ ન્યાયી અને અસરકારક બને છે. જેમ કે કંપની ચલાવતા હો તો કર્મચારીઓના અધિકારોનું ધ્યાન રાખવું.
જે લોકો સામુદાયિક સંગઠન કે હિમાયત સાથે જોડાયેલા છે એમના માટે
તો આ આંતરરાષ્ટ્રીય ધોરણોની સમજ એક મોટું હથિયાર બની શકે છે. સ્થાનિક લડતને વૈશ્વિક સમર્થન મળી શકે છે.
અને વૈશ્વિક સ્તરે કામ કરતા લોકો માટે,
એમના માટે આંતરરાષ્ટ્રીય સંબંધો, વિદેશ નીતિ, વિકાસ સહાય જેવા ક્ષેત્રોમાં નિર્ણયો લેવા માટે આ માળખું માર્ગદર્શન પૂરું પાડી શકે છે. ટૂંકમાં આ જ્ઞાન આપણને વધુ સારા નાગરિક બનાવે છે.
તો આ બધી ચર્ચા પછી અંતે શું કહેશો? મારા માટે તો મુખ્ય વાત એ છે કે માનવ અધિકારો એ કોઈ યુટોપિયા નથી, પણ એક વ્યવહારુ સાધન છે વધુ સારો સમાજ બનાવવા માટેનું, અને કામ ક્યારે પૂરું નથી થતું.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે આ જવાબદારી ખાલી સરકારો કે કોર્ટોની નથી, એમાં આપણા સૌની ભૂમિકા છે. જાગૃત નાગરિકો, સક્રિય નાગરિક સમાજ, સ્વતંત્ર મીડિયા, આ બધા જરૂરી છે. આપણે પોતાના અને બીજાના અધિકારો માટે બોલવું પડશે, અને એ યાદ રાખવું પડશે કે બધા અધિકારો નાગરિક, રાજકીય, આર્થિક, સામાજિક એકબીજા સાથે જોડાયેલા છે. માનવ ગૌરવ માટે બધા જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.